તારીખ 19/4/1993 શ્રી સમયસર ગાથા 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 104
શ્રી સમયસર પરમાગમ કર્તા કર્મ અધિકાર 93 ગાથાની ટીકા જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એટલે કે જ્ઞાનમય પરિણમન હોય તેને કર્મ બંધાતું નથી, નવું કર્મ બંધાતું નથી, જૂના કર્મનો ઉદય ચાલુ હોવાથી જૂનું કર્મ ઉદય આવીને ખરી જાય છે અને એ રીતે ક્રમશ બધા કર્મોના બંધન છૂટીને જીવ મોક્ષને પામે છે। કર્મ નહીં બંધાવાનું કારણ જ્ઞાન લીધે છે। કુંદકુંદાચાર્ય દેવ અને અમૃતચંદ્રાચાર્ય દેવ જ્ઞાનથી કર્મ નથી બંધાતું એ અભિપ્રાય વ્યક્ત કરે છે। એનો અર્થ એ છે કે ત્રણેય કાળના જ્ઞાનીઓ એમ કહે છે કે જ્ઞાનથી કર્મ બંધાતું નથી। તીર્થંકર દેવ પણ એમ કહે છે કે જ્ઞાનથી કર્મ બંધાતું નથી। કાંઈ બીજું ન લીધું, કોઈ પદ બીજું ન લીધું, જ્ઞાન સિવાય કોઈ પદ લીધું નથી। આ એક જ માર્ગ છે, આ કરે તે કરે એવું કાંઈ ન લીધું, કોઈ બાહ્ય ક્રિયાનો તો પ્રશ્ન જ ન રહ્યો। જ્ઞાન એટલે શું? પરથી ભિન્નપણું અને સ્વરૂપથી અભિન્નપણું, જે પ્રતિજ્ઞા કરે છે પોતે કે હું અહીંયા સ્વપરથી સ્વથી ભિન્ન અને વિભક્ત અને સ્વથી એકત્વ, પરથી વિભક્ત અને સ્વથી એકત્વ એવા આત્માને આ શાસ્ત્રમાં હું કહીશ, એ પ્રતિજ્ઞા તો 5મી ગાથામાં એમણે કરી છે। એવું જે જ્ઞાન, એ જ્ઞાન તેનાથી કર્મ બંધાતું નથી। હવે એ જ્ઞાનને સૂક્ષ્મતાથી ખોલે છે, વિસ્તાર કરવામાં એની જે સૂક્ષ્મતા છે એને પણ દર્શાવતા જાય છે। ટીકા: જ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પરરૂપ નહીં કરતો, પર નહીં કરતો એટલે પરરૂપ નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે। જ્યારે જ્ઞાન વડે આ આત્મા પર અને પોતા બે જુદા જુદા છે એમ જાણતો હોય, એમ જાણતો હોય એટલે જાણપણા રૂપ માત્ર ન લેવું, એવું અનુભવ કરતો હોય, એમ જાણીને અનુભવ કરતો હોય અથવા અનુભવથી એમ જાણતો હોય ત્યારે તે પરને પોતા રૂપે નથી કરતો એટલે અનુભવતો નથી। નથી કરતાનો અર્થ શું છે કે અનુભવતો નથી, એટલે શરીરને પોતા રૂપે અનુભવતો નથી કે બીજા કોઈ પદાર્થમાં એને પોતાપણું અનુભવમાં આવતો નથી। જે કર્મ સંયોગો એના ગણાય છે, લૌકિકમાં કહેવાય છે, વ્યવહારે કહેવાય છે, એમાં પણ એને પોતાપણું ભાસતું નથી, લાગતું નથી, અનુભવમાં આવતું નથી અને પોતાને પણ પર નહીં કરતો, હું પણ કોઈનો નથી, કેવળ અસંગ તત્વ છું, એવું પોતાનું જે અનુભવન તેને અહીંયા જ્ઞાનમય પણ કહેવામાં આવ્યું છે। જ્ઞાન વાળો ન કહ્યો પણ જ્ઞાનમય એમ કહ્યું છે કે જ્ઞાનમય પરિણમનમાં એટલે જ્ઞાન સ્વરૂપી આત્મામાં જ્ઞાન ભાવે, જ્ઞાન વેદન ભાવે, તન્મય થઈને પરિણમન કરે છે। પોતે જ્ઞાનમય થયો થકો એટલે પોતે જ્ઞાનમય પરિણમન રૂપ પોતાના સ્વરૂપમાં તન્મય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે, ત્યારે તેને હું કર્મ બાંધું છું એવું લાગતું નથી। પ્રતિભાસમો એટલે અનુભવ થવો લાગવો, હું કર્મને બાંધુ છું એવું એને પોતાને અનુભવમાં આવતો, કર્મ છૂટી રહ્યા છે. સુગાનીજી એક વાર ચર્ચામાં કહેતા હતા કે ભલે આમ ઇન્દ્રિય જ્ઞાન થી કર્મ નથી જણાતા, પણ જે હલકાપણું મહેસૂસ થાય છે એમાં તો કર્મ જળી રહ્યા છે, નિર્જરી રહ્યા છે એવો અનુભવ થાય છે. ટળતા અને ઝરતા જણાય છે, કર્મ છે એ ટળતા ને ઝરતા જણાય છે, એનું નામ પ્રતિભાસ છે. કર્મ નો અકર્તા પ્રતિભાસે છે, હું કર્મ નો કરતા નથી. અલ્પ બંધાય છે એનો પણ કરતા પ્રતિભાસ તો નથી. જે અલ્પ ભાવે અલ્પ બંધાય છે એનો પણ જો પોતે કરતા પ્રતિભાસ તો નથી, તો એ ભાવોનો પણ કરતા પ્રતિભાસ તો નથી, એ અલ્પ ભાવોનો પણ કરતા પ્રતિભાસ તો નથી. કેમ કે એ પણ કર્મ છે. જેમ દ્રવ કર્મ પણ કર્મ છે એમ ભાવ કર્મ પણ કર્મ છે. એવી નિર્મળતા હોય છે, આ નિર્મળતાનો તો જીવંત દ્રષ્ટાંત છે. એવી નિર્મળતામાં એ પ્રતિભાસે છે, દેખાતા નથી પણ અનુભવાય છે, દેખાતા નથી પણ અનુભવાય છે. આંધળાને સાકર દેખાતી નથી પણ સ્વાદનો અનુભવ આવે છે કે સાકર ગળે છે. અને કેવો અનુભવ આવે કે દેખતાને અનુભવ આવે તેવો જ અનુભવ આવે. દેખતાને કઈ સાકર વધારે ગળી લાગે, આંધળો હોય એટલે ઓછી ગળી લાગે એવું તો કઈ બનતું નથી. કેમ કે અનુભવ પ્રત્યક્ષ હોય છે, અનુભવ કોઈને પરોક્ષ હોતો નથી, અનુભવ પ્રત્યક્ષ. એ વાતને સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પુદ્ગળ પરિણામની અવસ્થા, શીત ઉષ્ણપણું લાગે છે લોકોને એટલે એની ભાષામાં કહે છે કે એ અનુભવ કરાવવામાં સમર્થ છે, એવું એમાં નિમિત્તત્વ છે. ઠંડુ બીજાને લાગવું, ગરમ લાગવું, એવી જે પરમાણુની અવસ્થા છે એમાં જેમ જ્ઞેયત્વ છે, એ જ્ઞેયત્વને કારણે એનું એ જ્ઞેયત્વ રૂપ સામર્થ છે એનું પોતાનું. અને એ જ્ઞેયત્વપણાને લઈને કેટલી ઠંડી છે કેટલી ગરમી છે એનું માપ પણ આવે છે. એ માપને અને અહીંયા ચાલુ ભાષામાં, ચાલતી ભાષામાં અનુભવ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં જ્ઞાનીની દ્રષ્ટિએ જોવામાં આવે તો ઠંડી ગરમી અનુભવનો વિષય નથી, જાણવાનો વિષય છે પણ અનુભવનો વિષય નથી. તે અવસ્થા, એવી અવસ્થા, શીત ઉષ્ણરૂપ અવસ્થા, પુદ્ગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. એ એવી અવસ્થા નથી કે પુદ્ગળ સાથે અભિન્ન છે થોડીક અને થોડીક જીવ સાથે અભિન્ન થાય છે. પરમાણુની ઠંડા ઉણાપણાની અવસ્થા થોડીક પુદ્ગળ સાથે જોડાયેલી છે અને થોડીક જીવ સાથે જોડાયેલી છે. કેમ કે જીવને લાગે છે ઠંડુ એમ બિલકુલ પૂરેપૂરી પુદ્ગળ સાથે અભિન્ન છે અને જીવ સાથે પૂરેપૂરી એટલે અત્યંત ભિન્ન છે એમ ચોખ્ખે ચોખ્ખી વાત છે. તો કે પણ અનુભવ કરાવવામાં સમર્થ એવું તો આપ બોલ્યા હમણાં, એને અનુભવ તો કરાવ્યો જીવને કે એ તો એ તારી ભાષામાં વાત છે એમ કહીને, પણ અમારે આમ કહેવું છે કે પુદ્ગળથી તે સર્વથા અભિન્ન છે અને જીવથી તે સર્વથા અભિન્ન છે એમ કહેવું છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ છે. એટલે જો એના નિમિત્તે થતો અનુભવ લીધો, અનુભવ એટલે જ્ઞાન જાણવું, તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે એનું જે માપ આવે છે એ આત્માથી અત્યંત અભિન્નપણાને લીધે એ જ્ઞાનનો અનુભવનો પર્યાય તો આત્માથી અભિન્ન છે. આત્માથી કેટલો અભિન્ન છે કે સર્વથા અભિન્ન છે અને પૂદગળથી સદાય અત્યંત ભિન્ન છે. ચોભંગી લીધી પૂદગળની અવસ્થા, પૂદગળથી અભિન્ન, આત્માથી અત્યંત ભિન્ન. જીવના જ્ઞાનરૂપ અનુભવની અવસ્થા આત્માથી અત્યંત અભિન્ન, સર્વથા અભિન્ન અને પૂદગળથી સર્વથા ભિન્ન. સામે સામું ચોખ્ખું ચોખ્ખું તમારા મકાનમાં ને જમીનમાં મારો હક હિસ્સો નહીં અને મારા મકાનમાં ને જમીનમાં તમારો હક હિસ્સો નહીં. ભલે આપણે પાડોશમાં હોય ને વચ્ચે એક દિવાલ હોય કે કાંટાની વાડ હોય કે ન હોય તોય તે જે ખૂંટો નાખ્યો હોય એટલે ત્યાંથી એ પૂરેપૂરું જુદું છે. કોઈમાં એકબીજાને કાંઈ લેવા દેવા નથી. તેવી રીતે એ દ્રષ્ટાંત છે. તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગળ પરિણામની અવસ્થા, આ પ્રકૃતિની અવસ્થા લીધી કે આત્માને એવો અનુભવ કરાવે છે હું ક્રોધી થયો એવું મને ક્રોધ થાય છે, જેમ મને ઠંડી લાગે છે એમ મને ક્રોધ થાય છે, મને ક્રોધ મારામાં થાય છે એમ એને લાગે છે. ખરેખર તો એને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસને ભિન્ન પર સપર પ્રકાશકપણામાં પરને પરરૂપ ન જાણે ત્યારે એને પોતારૂપ જાણે છે. પણ જ્યારે પરને પરરૂપ જાણે ત્યારે એને એ ઉદય છે એ પોતાનો દેખાતો નથી, ઉદય પરનો દેખાય છે. એમ થાય છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, મને મારા જ્ઞાનનો અનુભવ થાય છે, સાથે સાથે ઉદયનો જે પ્રતિબિંબ છે એ પણ જ્ઞાનમાં આવે છે. પણ એ જ્ઞાનમાં એવી રીતે આવે છે કે મારા જ્ઞાનથી એ બહાર છે એમ મને જ્ઞાનમાં જણાય છે. જે પદાર્થોનું કે જે ઉદયનું પ્રતિબિંબ પડે છે એનું જ્ઞાન એવી રીતે થાય છે કે મારાથી બહાર છે ને પર છે, મારામાં નથી એવું જ્ઞાન ત્યાં થાય છે. એને જ્ઞાન કહેવામાં આવે છે. પરને પર જાણવું તે જ્ઞાન, સ્વને સ્વ જાણવું તે જ્ઞાન, અને એમ છે. માટે તે જ્ઞાનને યથાર્થ જ્ઞાન કહેવામાં આવે છે. યથાર્થ જ્ઞાન કહો કે સમ્ય જ્ઞાન કહો. એને એમ થાય છે કે મારામાં એ થાય છે, એને એમ લાગે છે કે મારામાં જ થાય છે, જ્ઞાનમાં જ થાય છે. જ્ઞાનમાં જણાય છે એમ નથી લાગતું, જ્ઞાનમાં થાય છે એમ લાગે છે. એટલે પર પ્રવેશપણોનો અનુભવ થાય છે. પરનો પ્રવેશ જ્ઞાનમાં થતો હોય એવો મિથ્યા અનુભવ થાય છે. જ્ઞાનમાં અવકાશ નથી પરને પ્રવેશવાનો, જગ્યા નથી કોઈ, શું નો વેકેન્સી, ખાલી જગ્યા નથી કે કોઈ પ્રવેશી શકે, શું. પણ એને ખોટો અનુભવ થાય છે, ભ્રમ, જેમ દોરડીમાં સાપનો ભ્રમ થાય એમ કે મારામાં એનો પ્રવેશ થઈ ગયો. બે પદાર્થની ભિન્નતા જાણથી અજાણ છે, બંને પદાર્થોની ભિન્નતાથી અજાણ છે, એટલે અજ્ઞાન કારણ છે. અને અજ્ઞાનની દવા જ્ઞાન થવું તે છે. એટલે જ્ઞાનથી કર્મ બંધાતા નથી ને અજ્ઞાનથી કર્મ બંધાય છે. બાણુમાં ગાથા કહી, બાણુમાં એમ કહ્યું કે અજ્ઞાનથી કર્મ બંધાય છે, તો ત્રાણુમાં એમ કહ્યું કે જ્ઞાનથી કર્મ બંધાતા નથી. ગાથાનો વિષય એટલો જ છે બે ગાથા, પછી વિસ્તારથી સમજાવે છે. એટલે પોતામાં કોઈ પણ પદાર્થ જ્ઞાનમાં પોતામાં પ્રતિભાસિત થાય તો પર પર તરીકે પ્રતિભાસિત થાય તો તે જ્ઞેય પદાર્થની મને અસર થતી નથી એવો અનુભવ થાય છે. જણાવવા છતાં એની મને કોઈ પ્રકારની અસર નથી થતી અને હું તો કેવળ જ્ઞાનમયપણે અવિકૃતપણે રહું છું. કોઈ જ્ઞેય પદાર્થ જ્ઞાનમાં વિકૃતિ ઉપજાવવા સમર્થ નથી એવું પોતાનું અવિકૃતપણારું સ્વરૂપ સ્વભાવ અનુભવ ગોચર થાય છે, અનુભવમાં આવે છે. આમ છે એટલે શું છે કે એને સમજણ કરી છે શાસ્ત્ર થી, ગુરુ થી, શ્રવણ થી કે વાંચન થી, કે આ સ્ત્રી પુત્ર આદિ તો પર પદાર્થો છે, પણ અનુભવ એવો નથી કરતો. અનુભવ તો આ મારા છે ને પાડોશમાં છે એ મારા નથી. દરેક ને પાડોશ ગામમાં રહીએ છીએ એટલે પડોશ તો છે, પણ ઘરમાં રહીએ છીએ એ બધા મારા છે, પડોશમાં રહીએ છીએ કોઈ મારા નથી. વગર વિકલ્પે ભેદ જ્ઞાન કરે છે કે નહીં? આ તો પરિણતિ છે, આનું કઈ સ્મરણ કરવું પડે. ભૂલ ખાઈ જાય કે નહીં? એવી રીતે એ જેમ અજ્ઞાનમાં આવું ભેદ જ્ઞાન ચાલે છે, પોતાનાને પારકા, પારકાને પારકા જાણવાને પોતાનાને પોતાના જાણવા. પેશ્વરની ટેકરી ઉપરથી આખા ગામના મકાન જોવે, એમાં પોતે નવું મકાન ચણાવ્યું હોય જરા ઊંચું, તો જોવા જાય કે ટેકરી ઉપરથી આપણું મકાન કેવું દેખાય છે, તો બાજુમાં બીજા 150 દેખાતા હોય, તો ઓનું મારા પણ દેખાય. આ મારું છે, આ મારું છે, બસ આ દ્રષ્ટિફેર છે. આ દ્રષ્ટિફેર આને કહેવામાં આવે છે. એ તો જે છે એ છે, એ જ મકાન વેચી દીધા પછી એ જ મકાન ને એ દ્રષ્ટિથી નહીં જોવે. મારું છે એમ નહીં દેખાય એને. દસ્તાવેજ થઈ ગયો, પૈસા લઈ લીધા, કબજો આપી દીધો, એ જ મકાન ને પાછો જોવે કેવી રીતે જોશે? આપણું પેલા હતું અત્યારે નથી એવો વિકલ્પ કર્યા વગર એવું જ્ઞાન થશે, એવો વિચાર કર્યા વિના જ્ઞાન એવું જ થશે. આનું નામ દ્રષ્ટિ. શું પોતાપણું કરે ત્યાં દ્રષ્ટિનું પરિણામ આવી જાય છે જ્ઞાન સાથે. કેમ કે દ્રષ્ટિનું કાર્ય અભેદ ભાવે સ્વપણું કરવું, સ્વપણા સ્વપણે અભેદ ભાવે સ્વીકાર કરવો, એવું દ્રષ્ટિનું પરિણામનું કાર્ય છે. જ્યારે સ્વરૂપ નિર્ણય કાળે એ પોતે પોતાના સ્વરૂપને સ્વપણે જ્ઞાનમાં પ્રતિભાસે છે, ત્યારે દર્શનનું અભાવ જવાને તુલ્ય થઈ જાય છે. શું એ વખતે ભલે અભાવ નથી થતો, કેમ કે પુરુષાર્થનો એક ફેક્ટર બાકી છે ત્યાં. શું ઓછપ છે પુરુષાર્થને એટલે, પણ બહુ મોટો ફેરફાર છે. દર્શન ત્યાં અભાવ થવાની તૈયારીમાં ના પ્રમાણમાં એટલા અલ્પ પ્રમાણમાં રહી જાય છે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારથી એને સમ્યક સન્મુખ કહેવાય છે, એને સમ્યક સન્મુખ પણ કહેવાય છે અને સમ્યક સમીપ પણ કહેવાય છે. કેમ કે સમ્યક દર્શનનો નિકટવર્તી પરિણામ વાળો જીવ છે. સમ્યક દર્શનના નિકટવર્તી પરિણામ વાળો જીવ છે. નિકટનો પ્રશ્ન આવ્યો છે ને, નિકટ કેવી રીતે થાય? ભેદ જ્ઞાન કરે તો થાય. આવી રીતે પરને પર અને સ્વને સ્વ વળી સ્વમાં સ્વપણાની અનુભૂતિ રૂપ ક્રિયા આબાળ ગોપાળ સર્વને વિદ્યમાનપણે સર્વકાળે વર્તી રહી છે. પાછું એવું નથી કે શું કરવું, અનુભવ કરવા માટે શું કરવું, કે અનુભવ કરવા માટે અનુભવનું અનુભવ એને જ્ઞાન વિશેષમાં કરવો છે. તો જે જ્ઞાન સામાન્યમાં અનુભવ થઈ રહ્યો છે એ જ્ઞાન વિશેષને જ્ઞાન સામાન્ય ઉપર લઈ જવું, જ્ઞાન વિશેષને જ્ઞાન સામાન્ય ઉપર લઈ જવું. એટલે પરને વેદવાનો અનુભવવાનો અધ્યાસ છૂટી જશે અને સ્વસંવેદન આવિર્ભૂત થઈને એટલે તારતમ્ય વિશેષ થઈને પ્રગટપણે અનુભવ ગોચર થશે. જે તિરોભૂત થઈને અનુભવમાં નહોતું આવતું એ તારતમ્ય વિશેષ થઈને પ્રગટપણે અનુભવમાં આવશે, એને આવિર્ભાવ કહેવામાં આવે છે. અહીંયા એમ કહે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પુદગળ પરિણામની અવસ્થા પુદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. રાગની પ્રકૃતિનો ઉદય હોય, દ્વેષની પ્રકૃતિનો ઉદય હોય, સુખ દુઃખ એટલે સાતા અસાતાની પ્રકૃતિનો, સાતાવેદની કે અસાતાવેદનીનો કોઈનો ઉદય હોય, એ પુદગળથી અત્યંત અભિન્ન છે અને જીવથી અત્યંત ભિન્ન છે. જરાય સંબંધ નથી. એ પુદગળ પરિણામનો ઉદય, પુદગળનો જે ઉદયરૂપ પરિણામ છે એ જીવને સ્પર્શતું પણ નથી, જરાય જીવને સ્પર્શતું નથી, અત્યંત ભિન્ન રહે છે. અભિન્નતા છે માટે રાગ થાય છે, રાગને લઈને અભિન્નતા નથી થતી, અભિન્નતાને કારણે રાગ થાય છે. કારણ કાર્ય એમ છે, છે એક સાથે, છતાં કારણ કાર્ય આમ છે કે જો જણાતા ભિન્ન જણાય તો રાગ ન થાય, પારકા પ્રત્યે થાય છે. કેમ કે જણાતા જ પારકું જણાય છે. અહીંથી મોટર નીકળી, શું કોઈ લક્ઝરિયસ કાર નીકળી તો જોઈ, પણ કેમ એમાં મારી છે એવો રાગ ન થયો? કેમ કે મારે તો છે જ નહીં, એનો નિર્ણય તો ઊભો છે, એટલે પહેલા નિર્ણય કરાવે છે. નિર્ણય છે એને અનુસરીને પરિણામ થાય છે, નિર્ણય છે એ પૂર્વગ્રહ છે એનો, શું કે પૂર્વે એ રીતે ગ્રહિત જ છે જીવને, શું પૂર્વે એ રીતે ગ્રહિત જ છે કે આ મારું છે આ મારું નથી, એ પૂર્વગ્રહ અનુસાર એને પરિણામ પછી સહેજે 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 થઈ આવે છે. એટલે પહેલા નિર્ણય બદલે એમ કહે છે, નિર્ણય બદલ્યા વિના ઉપયોગ અને પરિણતિ બેમાંથી એકય બદલશે નહીં, એટલા માટે તો પહેલા નિર્ણય કરાવે છે. સ્વાધ્યાય નિર્ણય કરવા માટે છે, શું પણ એકલો વિચારથી નિર્ણય નહીં કરતા, જીવે કેટલાક પ્રયોગાત્મક પ્રેક્ટિસ કરીને નિર્ણય કરવો જોઈએ. તો એ નિર્ણય છે એ સાચો નિર્ણય, યથાર્થ નિર્ણય થશે. માત્ર વિચારની ધારણાથી નિર્ણય કરશે એ નિર્ણય ટકવાનો નથી, ને નિર્ણય પણ ખરેખરો નિર્ણય નથી. કેમ કે અતિન્દ્રિય પદાર્થ છે, એની મનથી કલ્પના કરવાથી વિકૃતપણે જ્ઞાનમાં સમજાય છે કે જણાય છે, અવિકૃતપણે સમજાતો કે જણાતો નથી, આ એક દોષ ઉપજે છે. માટે તે યથાર્થ નથી. આગમ અનુસાર દેખાતો હોય, ન્યાય યુક્તિથી બરાબર એ લાગતો હોય કે આત્મા આવો જ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવ કે નહીં, હજી આમાં કલ્પના ફળે છે, માટે એને અમે યથાર્થ કહેતા નથી. શું કહ્યું કે એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ ઉદગળ પરિણામની અવસ્થા ઉદગળથી અભિન્નપણાને લીધે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, રાગનો ઉદય થયો એમ ખબર પડે, અસાતાનો ઉદય થયો એમ ખબર પડે, પણ પોતામાં અસાતા થતી નથી. અસાતાના ઉદય વખતે પ્રયોગની સુવિધા ઘણી છે. માનો કે ગુમડું થયું શરીરના કોઈ પણ ભાગમાં, પાક થાય ત્યારે એને દુખાવાની વેદના થાય છે. હવે જીવમાં થતી નથી, આ તો નજર સામે વાત છે કે અવસ્થા શરીરના કોઈ એક અંશમાં કોઈ એક ભાગમાં ગુમડારૂપ અવસ્થા થઈ છે, અને શરીરની પરમાણુની જ પર્યાય છે એ તો ચોખ્ખી વાત છે. તમને પેલો ઉદય ન દેખાય, અંદરમાં રાગની પ્રકૃતિનો ઉદય આવ્યો, દ્વેષની પ્રકૃતિનો ઉદય આવ્યો, એવું ન દેખાય. કેમ કે ઇન્દ્રિય ગમ્ય નથી, તો અસાતા વેદનીની પ્રકૃતિ ન દેખાય, પણ શરીરની અવસ્થા તો દેખાય છે. અહીંયા વાગ્યું એનો દુખાવો છે, અહીંયા પાક્યું એનો દુખાવો છે, તો એ પરમાણુની ત્યાં પ્રક્રિયા થઈ રહી છે. અને જાણનાર એનાથી તદ્દન જુદો છે, જાણનારમાં એ પ્રક્રિયા પૂદગળ પરમાણુની કોઈ નથી થઈ રહી. પ્રયોગ કરવા જેવો છે. દુખાવો મને થતો નથી એવું એમાં પ્રતિભાસ આવે છે. એ પ્રયોગ જો યથાર્થપણે સફળપણે કરવામાં આવે એટલે જ્ઞાન તે હું, જાણનાર તે હું, અને મારો અનુભવમાં મને ખાલી જાણનાર જ જણાય છે. શું વ્યાપકપણે હું મારા જ્ઞાનમાં જ વ્યાપું છું, આ ગુમડાની પ્રક્રિયામાં વ્યાપતો નથી. તો એ દુખાવો કેટલો છે, તીવ્ર છે કે મંદ છે એનું જ્ઞાન થશે, પણ મને છે એવું જ્ઞાન નહીં થાય, એવો અનુભવ નહીં થાય. જ્ઞાન એટલે એવો અનુભવ નહીં થાય. તો એ દુખાવાને દુખાવાથી જુદો રહીને જાણશે. શું દુખાવાને દુખાવાથી જુદો રહીને જાણશે? તો કે પણ અસ્થિરતા, હજી તો અહીંયા સ્થિરતા પ્રગટી નથી એટલે અસ્થિરતા શું કહીએ, પણ આ પ્રયોગ કાળે પણ કેટલું પરિણામનું ખેંચાણ તો છે જ. એનું શું? તો કે એ પણ જેમ બીજો માણસ તણાતો હોય ને કાંઠે ઉભેલો જોવે એમ દેખાશે કે આ થોડુંક તણાય છે, આની બાજુ આ પરિણામનો થોડોક અંશ અહીંયા તણાય છે, પણ હું જાણનારો તણાતો નથી. શું આ પ્રયોગની વાત ચાલે છે? થોડો પ્રયોગનો રસ સારો છે. શું પ્રયોગનો વિષય એવો છે કે જાણનાર તે હું, મારું મારા જ્ઞાનમાં જ હું વ્યાપું છું, મારા જ્ઞાન સિવાય હું વ્યાપતો નથી. એક પત્રમાં આવે છે સોગા, જ્ઞાન વેદન દ્વારા ઉદયના વેદનને ગૌણ કરવાની વાત આવે છે. જ્ઞાન વેદન દ્વારા ક્રમશઃ એને ગૌણ કરતા કરતા એની મુખ્યતા છે. જ્ઞાન વેદનની અહીંયા મુખ્યતા કેમ છે કે પોતાપણું હોય એની જ મુખ્યતા હોય. મુખ્યતા કોને આવે? જેમાં પોતાપણું થાય એની મુખ્યતા આવે. પાડોશીમાં મુખ્યતા આવે કે ઘરના સભ્યોમાં મુખ્યતા આવે? કે ઘરના સભ્યોની જ મુખ્યતા રહે છે, પાડોશીની કોઈની મુખ્યતા આવતી નથી. બહુ સ્વાભાવિક છે કે નહીં અનુભવ ગોચર? ભલે પાડોશીનું ઘર આપણા કરતાં વધારે સમૃદ્ધ હોય, આપણું એવું ન હોય, પણ મુખ્યતા કોની રહે? હે, પોતાની તપેલી ગોબા વાળી હોય ને ઓલાની સારી નવી હોય તો પણ મુખ્યતા કોની રહે? ગોબા વાળી ને. કેમ કે પોતાપણું છે ત્યાં. એમ જ્ઞાનમાં પોતાપણું આવે તો જ મુખ્યતા આવે, ને એની મુખ્યતા આવે તો જ્ઞેયની ગૌણતા થયા વિના. અસાતા વખતે પ્રયોગ કરવાની બહુ મજા છે. શું શું છે મજા છે એમ કહું છું. અસાતા વખતે દુઃખની તકલીફ નથી, ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાની ઉલટાની મજા છે. મુમુક્ષુ દુઃખી થતો મીઠો ત્યારથી. અસાતામાં જેવો પ્રયોગ શરૂ કરે કે ત્યારથી એ દુઃખી થતો મીઠો. જ્ઞાનીની કેવી મજા હશે બોલો. હવે વિચાર કરો જ્ઞાનીનો, એ જ્ઞાની કેટલા સુખી થતા. લોકો એમ સમજે અરે રે જ્ઞાનીને રોગ થયો, અરે રે અમારી તો પરિણતિ વેદના કાળે દોડીને આત્મામાં જાય છે. કાંઈ અમને બહારમાં એમ લાગે કે ત્યારે વેદના છે, પણ અંદરની વાત કોક જુદી જ છે એમ છે. એટલે એવું છે કે જીવ સુખી થઈ શકે છે ગમે તેવા ઉદય કાળે, પોતાના નિજ સુખમય અવસ્થામાં એ બરાબર રહી શકે છે. લાખો માણસોના વસ્તી માતી નથી શહેરમાં, એવી વસ્તી છે. અને આકુલતાથી બધા દોડાદોડ કરતા હોય છે, એ પોતે અંદરમાં મજા કરે છે. આ બધામાં હું એકલો સુખી છું. ભીન પડી ગયા ને, અંદરમાં ભીન પડી ગયા છે, એ વાત છે.
અહીંયા
દોડીને પરિણામ બહુ મજબૂતાઈ કરી, પણ એમણે જે મજબૂતાઈ કરી છે એકલા હાથે પુરુષાર્થ કર્યો છે. નહીતર એવો પુરુષાર્થમાં સત્સંગ જોઈએ, પણ વગર સત્સંગે કામ કરી ગયા છે. એક વિશેષ યોગ્યતા સૂચવે છે. જગત કદર કરે કે ન કરે એક બીજી વાત છે, પણ એ અલ્પકાળમાં સીધા લયમાં આવી જશે. એમને કોઈની મોક્ષ માર્ગીને કોઈની અપેક્ષા હોતી નથી, ધર્માત્માને કોઈ અપેક્ષા નથી. કોઈ જાણે ન જાણે, લેવા કે દેવા નથી, મને શું ફરક પડે છે. શું કહે છે કે તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે, અનુભવ આત્માથી અભિન્ન છે અને પુદ્ગળથી સદાય અત્યંત અભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે, આવા જ્ઞાનને લીધે, આવા અનુભવ જ્ઞાનને લીધે જ્યારે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય, ત્યારે અનુભવ જ્ઞાનને લીધે, આવા અનુભવ જ્ઞાનને લીધે અથવા આવા ભેદ જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખાદીનો અને તેના અનુભવનો, પછી ઓલાનો અનુભવ ન લીધે સુખ દુઃખનો, રાગ દ્વેષ સુખ દુઃખની અવસ્થા પુદ્ગળની અને તેનો અનુભવ એ જ્ઞાનનો પોતાથી અભિન્ન, એ આપસમાં એનો તફાવત જાણતો હોય, જુદાઈ જાણતો હોય, ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, આને વિવેક કીધો, બોલો અધ્યાસ કીધો તો અહીંયા વિવેક કીધો, એવા વિવેકને લીધે શીત ઉષ્ણની માફક જ, એની જેમ જ દ્રષ્ટાંતમાં જેમ છે એમ જ લીધો અહીંયા ઉદયમાં. શીત ઉષ્ણ નો કર્મ નો ઉદય છે દ્રષ્ટાંતમાં, અને અહીંયા સિદ્ધાંતમાં કર્મ નો ઉદય લેવો અને ભાવ કર્મ સાથે લઈ લેવા. જ્ઞાન ભાવ કર્મ નથી, એટલે તો કે છે કે જ્ઞાન થી કર્મ ઉત્પન્ન થતું નથી. જો ભાવ કર્મ હોય તો દ્રવ્ય કર્મ ઉત્પન્ન કરે. જે ભાવ કર્મ હોય એ નિમિત્ત નૈમિતિક સંબંધે દ્રવ્ય કર્મ ને બાંધે, ઉત્પન્ન કરે, આશ્રમ ને બંધ થાય, પણ જ્ઞાન થી કર્મ બંધાતું નથી. એ તો મથાળું છે, મથાળામાં એટલી ઠોસ વાત છે કે જ્ઞાન થી કર્મ બંધાતું નથી. સિદ્ધાંત સૂત્ર છે કે જ્ઞાન થી કર્મ બંધાય નહીં, આ ચોખ્ખી વાત છે. એટલે જ્ઞાન ભાવ કર્મ નથી, જ્ઞાન જીવનો ભાવ છે, ભાવરૂપી કાર્ય છે, અને રાગ જીવનો ભાવ છે, ભાવરૂપી કાર્ય છે, પણ રાગ ભાવ કર્મ છે ને જ્ઞાન ભાવ કર્મ નથી. આમ ફેર છે, એક જ્ઞાન છે ને એક જ્ઞેય છે, એટલું જ નહીં, એક જ્ઞાન સ્વરૂપે છે અને એક જ્ઞેય પર રૂપે છે એમ છે, અથવા એક જ્ઞાન ઉપાસવામાં આવે છે ભિન્નપણે, જે છઠ્ઠી ગાથામાં લીધું, ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહીએ છીએ. એટલે એ જ્ઞાન ઉપાસના રૂપે પરિણમાય છે, અને જે રાગાદી ભાવ છે તે હે રૂપે જણાય છે, હેતા સાથે જણાય છે, હેપણાના ભાવ સાથે એનું જ્ઞાન થાય છે. શું પર છે એટલે હે છે, ભિન્ન છે એટલે પર છે, અને પર છે એટલે હે છે, હેપણું એમાં સાથે સાથે, પર કહેતા જ હેપણું એમાં આવી જાય છે. શું જ્ઞાન નું ઉપાદેયપણું કહો કે ઉપાસના કહો, એક જ વાત છે. અને ઉપેક્ષા કહો, ઉદાસીનતા કહો, ભિન્નપણું કહો કે એપણું કહો, એ બધો ભાવ એક સાથે વર્તે છે. ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેક ને લીધે શીત ઉષ્ણ ની માફક જ, અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, આત્મા ટાઢો ઊનો થાય જ નહીં, જ્ઞાનમાં ને ટેમ્પરેચર આવે નહીં, જ્ઞાનનું ટેમ્પરેચર માપી શકાય નહીં, કેમ કે છે જ નહીં, એ ધર્મ જ નથી. અને જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો. શું થાય છે કે એમ જાણે છે કે હું જ્ઞાનમય આત્મા હોવાથી જ્ઞાનમય પણ પરિણમું છું, અને હું રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે જ્ઞેય થાય છે એ રૂપે હું પરિણમી શકતો જ નથી, ઠંડા ઉના પણ જેમ પરિણમી શકતો નથી, એમ હું રાગ દ્વેષ આદિ પણ પરિણમી શકતો જ નથી, કેમ કે જ્ઞાન રૂપે વિદ્યમાન રહું છું. એનું શું, જો હું મને અનુભવું છું અને મને જોઉં છું તો હું તો જ્ઞાન પણ વિદ્યમાન રહું છું. ક્યારે કે સતત નિરંતરપણે હું તો જ્ઞાનપણે જ વિદ્યમાન રહું છું, અને એથી બાહ્ય જે આ સુખ દુઃખ આદિ રાગ દ્વેષ આદિ છે એ રૂપે મારા જ્ઞાનનું પરિણમન થતું નથી, થયું નથી, થઈ શકતું પણ નથી. માયનો તો એ ભૂલ હતી, એ ભ્રમ હતો, થઈ શકતો નથી. આવી એક વસ્તુ સ્થિતિ છે. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પ્રકૃતિ રૂપે આત્મા પરિણમી જ ન શકે એમ કે છે, અશક્ય વસ્તુ છે. એટલે જરાય પોતે નહીં પરિણમતો થકો. તો કે પરિણમન તો કરે છે, કે હા પરિણમન કરે છે, કે શું પરિણમન કરે છે, કે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, જ્ઞાનનું જ્ઞાનપણું અનુભવ ગોચરપણે પ્રગટ કરતો. જ્ઞાનનું જ્ઞાનપણું તો જ્ઞાનમાં છે જ, પણ એ અત્યાર સુધી અનુભવ ગોચર એને થતું નહોતું, ત્યારે હું રાગપણે છું એવો અનુભવ ગોચર થતું હતું, એ છૂટીને જ્ઞાનનું જ્ઞાનમયપણે પ્રગટપણે અનુભવન આવે છે એવું પ્રગટ જ્ઞાનત્વ પ્રગટ કરતો. હા, વેદન છે ત્યાં, પછી પરિણતિમાં હોય કે ઉપયોગમાં હોય, પણ વેદન તો વેદન જ છે. મિથ્યાત્મની પરિણતિ પોતાના જ્ઞાનની સ્થૂળતાને લીધે ખ્યાલમાં નથી આવતી, પણ મોક્ષ માર્ગની અંદર તો જ્ઞાનની સૂક્ષ્મતા સો વિશેષ, કેમ કે તો ત્રિકાળીને ગ્રહણ કરે છે ત્યાં સુધી એની સૂક્ષ્મતા છે, અને એની પાસે તો પરિણતિ સ્થૂળ છે. ત્રિકાળી સ્વભાવની પાસે તો પરિણતિ સ્થૂળ છે, કેમ કે ઉત્પાદરૂપ છે એ તો. એટલે ત્યાં જ્ઞાનની પરિણતિ કે જે મુખ્ય છે, પરિણતિ તો મુખ્ય જ હોય, જ્ઞાનની પરિણતિ કે જે મુખ્ય છે એનો મુખ્યપણે જ્ઞાનમયપણે અનુભવ થાય છે, અને એ મુખ્યતા એટલી વધતી જાય છે કે મુનિ દશામાં ઉપસર્ગ પરેશ પડે તો પણ જાણે કે પોતાને ખબર જ પડતી નથી, ખબર જ પડતી નથી, એટલો કરંટ ચાલે છે પરિણતિનો, એટલો જ્ઞાન સ્વસંવેદન નો, જ્ઞાન ના પ્રચુર સ્વસંવેદન નો કરંટ ચાલે છે, ખબર જ પડતી નથી. શરીર છે કે નહીં કોને ખબર, એકલો આત્મા છે, આ તો જોડે શરીર છે જ નહીં. તો કે પણ આ બહુ ઠંડી પડી એટલે શરદી થઈ ગઈ છે, કે કોકને થઈ છે, એ કોને થઈ છે, કોકને થઈ છે. જ્ઞાની કહે છે કે મને શરદી થઈ, જ્ઞાની કહે છે કે કોકને થઈ છે, મને થઈ નથી. આમ છે, જીવિત કે મરણે ન્યૂના અધિકતા, જીવન થી કોઈ અધિકપણું નથી ને મરણ થી કઈ ન્યૂનપણું નથી, એટલું તો નહીં, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. જો અવસ્થામાં ભવ હોય કે અવસ્થામાં મોક્ષ હોય, મારા ત્રિકાળી સ્વરૂપ થી બંને બહાર છે, બંને મારે સરખા છે, એ મારા જ્ઞાન નું ગણે છે. જાઓ ભવ મોક્ષ ત્યાં સુધી લઈ લીધો. કેવું દ્રષ્ટિનું જોર આવ્યું છે. ભાવના તો ભાવી છે અપૂર્વ અવસરની, મુનિ દશાની ને પૂર્ણ દશાની, અને વચ્ચે દ્રષ્ટિનો વિષય આવ્યા વિના રહેતો નથી. જોર છે ને, જોર ત્યાં છે. અધ્યાત્મ દશા ઉપર જોર નથી, વ્યવહાર રત્નોત્રય ઉપર તો જ્ઞાનીને જોર નથી, પણ અધ્યાત્મ દશા ઉપર પણ જોર નથી. જોર ત્રિકાળી ઉપર છે. જ્ઞાન નું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, પોતે જ્ઞાનમય થઈ ગયો છે. બાર બધું રહી ગયું દૂર ને દૂર, ઉદય ને ઉદય અનુસાર ના દ્રવ કર્મ, ભાવ કર્મ, નવ કર્મ બધા દૂર ઘણા રહી ગયા, અત્યંત દૂર થઈ ગયા. શું પોતે જ્ઞાનમય થયો થકો? નહી, જ્ઞાનમય તન્મય, પોતાના જ્ઞાન વેદન માં તન્મય થયો થકો. આ હું રાગ ને જાણું જ છું, આ હું પેલા રાગ ને જાણું છું, એ પેલો થઈ ગયો છે. જ્ઞાન તે હું, આ હું જાણનારો તે પેલા ને જાણું છું. મારે કઈ એ પેલા સાથે કઈ સંબંધ નથી, એ તો મને જણાઈ જાય છે. એનો એનામાં જણાવવાનું સામર્થ્ય છે, મારામાં જાણવાનું સામર્થ્ય છે. માટે એકબીજાનું જાણવું જણાવવું થાય છે, પણ કઈ લેવા દેવા નથી. સીધી વાત છે. આ હું રાગ ને જાણું જ છું. રાગી તો પૂદગળ છે, હવે જે કોઈ રાગી છે એ બધો પૂદગળ છે. પણ જીવના પરિણામ જ તો કે હવે એને પૂદગળ જ લીધી લ્યો ને ભાઈ, એને હવે જીવમાં ક્યાં નાખો છો, અથવા એને સ્વમાં ક્યાં રાખો છો, એ પણ સ્વભાવમાં જોવામાં આવતો નથી. સ્વભાવમાં તો જોવામાં આવતો નથી, પણ જ્ઞાનમાં એનો પ્રવેશ નથી. જ્ઞાનમાં રાગનો પ્રવેશ નથી. કોને? કોઈ પણ જીવને. અજ્ઞાનીના જ્ઞાનમાં પણ રાગનો પ્રવેશ નથી. એને અધ્યાસ જરૂર છે કે મારામાં થાય છે, પણ એના જ્ઞાનમાં પણ રાગનો પ્રવેશ નથી. ગુરુજી બહુ સ્પષ્ટ કહેતા હતા કે અજ્ઞાનીનું જ્ઞાન પણ રાગ રૂપે ક્યારે થયું નથી, અથવા અજ્ઞાનીનો રાગ ક્યારે આત્મા રૂપે કે જ્ઞાન રૂપે થયો નથી. પણ એને અધ્યાસમાં એ વાત દેખાતી નથી. બાકી વસ્તુ સ્થિતિ કઈ બદલાઈ જાય? વસ્તુ સ્થિતિ તો જ્ઞાન જ્ઞાન જ રહે અને રાગ રાગ જ રહે. હવે જો જ્ઞાનમાં રાગ નો પ્રવેશ નથી, તો આત્મા રૂપે રાગ થાય એ વાત તો વિચાર કરવા જેવી પણ રહેતી નથી. એ તો નિર્વિવાદ થઈ જાય છે. પછી શું આ હું રાગ ને જાણું જ છું? રાગી તો પૂદગળ છે, અર્થાત રાગ તો પૂદગળ કરે છે, અથવા જે રાગ કરે છે તે બધાય પૂદગળ છે. ઇત્યાદિ વિધિ થી, જો આ વિધિ છે, કઈ ગાથા લીધી? આ વિધિની ગાથા લીધી. જ્યારે વિધિની ગાથા લઈએ ત્યારે જ્ઞાન અથવા સ્વાભાવિક પરિણમન આત્માથી અભેદ લેવાય છે, અને જ્યારે દ્રષ્ટિના વિષયને મુખ્ય કરીને દર્શાવવો હોય ત્યારે એક સમયના પરિણામથી ત્રિકાળીને ભિન્ન દર્શાવાય છે. અને એવું કેમ કે દ્રષ્ટિ પોતાનું અસ્તિત્વ એટલા તત્વમાં જ જાણે છે, ત્યાં એનું અસ્તિત્વ એ સમાપ્ત કરી લે છે. જાણે છે તે વિષય કરે છે, દ્રષ્ટિમાં જાણવાનો ગુણ નથી પણ શ્રદ્ધાનો ગુણ છે. તો એ ત્રિકાળીમાં પોતાની શ્રદ્ધા સમાપ્ત કરે છે, અને જ્ઞાન ભેદ જ્ઞાન કરતી વખતે પરિણામ અંશને પોતામાં લે છે, તો પણ પરસ્પર અવિરોધપણે બંને પરિણમે છે. જ્ઞાન ને શ્રદ્ધા બે વિરોધ કરતા નથી, વિરોધ થતો નથી. દ્રષ્ટિ જ્ઞાન ને તોડતી નથી, કે તમે કેમ પરિણામ અંશમાં જ્ઞાનમય પણામાં તન્મય થયા અને જ્ઞાન દ્રષ્ટિને ઠપકો દેતો નથી, કે કેમ તો પરિણામને છોડીને વાત કરે છો, પરિણમન કરે છો? આ થોડી વિચિત્રતા છે બે ગુણોના પરિણમનમાં, એટલે વાત થોડી અટપટી લાગે છે. કેમ કે કોઈ વખત દ્રષ્ટિ પ્રધાનતાથી શાસ્ત્રકાર કહે છે, કોઈ વખતે એક જ પ્રકરણમાં બીજા જ વાક્યમાં જ્ઞાન પ્રધાનતાથી કહેતા હોય છે. ચાલુ ને ચાલુ વાતમાં કોઈ વાત જ્ઞાન પ્રધાન આવે, ચાલુ ને ચાલુ વાતમાં કોઈ પ્રધાન કોઈ વાત શ્રદ્ધા પ્રધાન આવે. એને જુદું ન પાડી શકે, સમજી ન શકે, એટલે એમ થાય ઘડી કામ કે છે, ઘડી કામ કે છે. આમાં કઈ આપણને ઘડ બેસતી નથી. પર્યાયને જુદાપણું લે ને તો એ શ્રદ્ધાથી જુદાપણું લે, પણ જ્ઞાનથી જુદાપણું લેવા માંગે તો એને ઘડ બેસે ને પછી ગોટવાય, શું પછી એને જ્ઞાનનો વિષય બેસે નહીં, શું એને જ્ઞાનનો વિષય બેસે નહીં. અને શાસ્ત્રકાર મુખ્યપણે જ્ઞાનથી સમજાવશે એટલે એને ઉપદેશ નહીં બેસે. આમ થશે, એક સિદ્ધાંત બેસે, બીજો સિદ્ધાંત ન બેસે, એને એકે સિદ્ધાંત બેસતો નથી. એક ની 99 બેસે અને એક ન બેસે, એને 99 બેઠા નથી. આમ છે વાત તો, ખરેખર તો શું બેસવાની વાત તો એક બાજુ રહ્યો. જ્ઞાની ધર્માત્મા શ્રી ગુરુ ની એક પણ વાતમાં શંકા પડે નહીં. મોક્ષું કેવા હોય છે એને કેટલી પ્રતીત હોય છે, ધર્માત્માની શ્રી ગુરુની વિશ્વાસ પ્રતીતિ કેટલી હોય છે, એને ખાતરી કેટલી હોય છે કે એને એની કોઈ એક વાતમાં પણ શંકા પડે નહીં, શંકા ન ઉઠે એને. શું આમ કેમ બોલ્યા હશે એ શંકા એને ન પડે, એટલી અંદરમાં હૃદયમાં પૂરેપૂરી ખાતરી લઈને બેઠો છે, એને એ જ્ઞાની ની સમીપ બેઠો છે એમ કહેવામાં આવે છે. નહીતર સમીપ બેઠો હોય તો પણ દૂર બેઠેલો છે, એ વાત છે. હા, એ થોડોક હમણાં હમણાં વિચાર ચાલે છે, આ પણ અત્યારે આવી ગયો. ભાઈ આવ્યા હતા ને તમારા ભાણે, તમારા ભાણે થાય ને, દૂરદ્રષ્ટિ પ્રકાશ વાંચ્યું છે, એ પર્યાયનું કરતા પણ આવે ત્યાં ભડકે. જ્ઞાનનો વિષય આવે ત્યારે એમ કે જ્ઞાનમય પણ થયો થકો, જ્ઞાનમાં તન્મય થયો થકો, એટલે તો આગળ નિવાસી ને એવું ગાથા લીધી કે દ્રવથી પર્યાય અભિન્ન છે, એ ગાથામાં આવી ગયું. દ્રવથી પર્યાય આપણ તો અહીંયા છે ને બાજુમાં, શું સત્યાશયમાં છે, જીવ વડે ભાવવામાં આવતા પરિણામ જીવ છે ને, અજીવ વડે ભાવવામાં આવતા પરિણામ તે અજીવ જ છે. એટલે એ તો વિકારી પરિણામ પણ જીવ લીધા છે ત્યાં તો સત્યાશયમાં, શું વિકારી પરિણામ ને પણ જીવ લીધા છે. કેમ કે જીવ કરે છે, જીવના પર્યાયો છે માટે તેને જીવ લીધા છે. પછી વિજ્ઞાન કરાવવા માટે વિકારી પર્યાયોને સાથે લેવામાં આવતા નથી, એને પરદ્રવ્ય ભૂત ગણવામાં આવે છે. કેમ કે સ્વભાવ ભૂત નથી માટે એને પરદ્રવ્ય ભૂત ગણવામાં આવે છે. પહેલા ભાવાર્થમાં છે 165 પાને, પહેલા કહ્યું હતું જે પરિણમે તે કરતા, અજ્ઞાન રૂપ થઈને પરિણમ ઉપયોગ પરિણમ હતું છે, જે ભાવ રૂપે પરિણમો તે ભાવનો તેને કરતા કહેવામાં આવ્યો છે. એ રીતે ઉપયોગને કરતા જાણવો અથવા આત્માને કરતા જાણવો એ શુદ્ધ દ્રવ્યાર્થિક નથી, આત્માને પણ તે કરતા કહેવામાં આવે છે. એમાં એ વાત છે કે જ્યારે શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા, એ એકલા ત્રિકાળીમાં જ અસ્તિત્વ ગ્રહણ કરવાનો એનો સ્વભાવ છે. એટલે પોતાના અસ્તિત્વની શ્રદ્ધા ત્રિકાળીમાં સમાપ્ત થાય છે. અને પર્યાય જીવડો ને જેટલો હું, એવી જે પર્યાય માત્રની શ્રદ્ધા છે એ મિથ્યા શ્રદ્ધા છે. પર્યાય મૂંઢા પર સમયા, એ શ્રદ્ધાની અપેક્ષાએ એ મિથ્યા દ્રષ્ટિપણો છે, મિથ્યાત્વ છે. પરિણામ માત્ર જેટલો ને જીવડો જ હું, કેમ કે વેદન તો પર્યાયમાં આવે છે એટલે હું પણ ત્યાં થઈ જાય છે, અનાદિથી થઈ રહ્યું છે, તો એ મિથ્યા શ્રદ્ધા છે. શ્રદ્ધા અપેક્ષાએ આમ હોવા છતાં જ્ઞાનમાં એમ નથી. જ્ઞાનમાં તો જે વેદન છે એમાં પોતાપણું થાય છે, વેદાય છે. હું પણ વેદાય છે, જ્ઞાન હું પણ વેદાય છે. હવે એમાં શું થાય છે કે ત્રિકાળી અને વર્તમાન અવસ્થા એની અભેદતા છે ત્યાં જ્ઞાનમાં. શ્રદ્ધા તો એ જ્ઞાનને વિષય જ નહીં કરે, પણ જ્ઞાન ત્રિકાળીમાં લક્ષરૂપ જ્ઞાન ત્રિકાળીમાં છે, વેદન રૂપ જ્ઞાન પર્યાયમાં છે, અને એ બંનેનો એકત્વ અનુભવ ગોચર થાય છે. ત્યાં ભેદનો વિકલ્પ નથી. આ દ્રવ્ય ત્રિકાળી, આ પર્યાય અને ત્યાં, એમ વિકલ્પ નથી. ત્યાં ભેદ નથી પડતો, ત્યાં અનુભવમાં ભેદ પડતો નથી. એટલે અહીંથી કોઈ ભૂલે છે તો એમ ભૂલે છે કે દ્રવ્ય પર્યાયનો યુગપત અનુભવ એ શ્રદ્ધાનો વિષય, તો એ ભૂલ છે. એ પ્રમાણના વિષયને શ્રદ્ધાનો વિષય માને તો પણ કલ્પના છે અને ભૂલ છે, ગ્રહિત મિથ્યા છે. શું આમાં વિચિત્રતા શું છે કે અનુભવ બીજી રીતે છે, શ્રદ્ધા બીજી રીતે છે, અને છતાં પરસ્પર અવિરોધપણે બંને પરિણમે છે. છતાં પરસ્પર પરિણમનમાં એકબીજાને વિરોધ આવતો નથી. આમ છે, અને એ રીતે થોડું અટપટું હોવાથી સમજવામાં કઠિન લાગે છે. પણ જેને એક આત્મહિતના લક્ષ્ય સમજવું છે એના માટે કાંઈ કઠણ નથી. જે ગુણ જેવી રીતે પરિણમવાના સ્વભાવ વાળો છે, તે ગુણને તેવી રીતે પરિણમવાના સ્વભાવ વાળો સમજવો, એમાં શું તકલીફ છે ને એમાં શું આપત્તિ છે? કે એમાં કાંઈ તકલીફ પડે એવું નથી. એટલે જે વસ્તુનું જે વિજ્ઞાન છે, વસ્તુનું જે ગુણધર્મનું વિજ્ઞાન છે, એ વસ્તુના ગુણધર્મના વિજ્ઞાનને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજી લઈએ તો કાંઈ તકલીફ ન થાય, નહીતર તકલીફ થાય. કે શ્રદ્ધાનો કાર્ય શું, કે અસ્તિત્વ ગ્રહણ કરવું, તે બે જગ્યાએ અસ્તિત્વ ગ્રહણ કરે છે. અનાદિથી પર્યાય માત્રમાં, પર્યાય અંશ માત્રમાં અસ્તિત્વ ગ્રહણ કરે છે, પૂરેપૂરું જ અસ્તિત્વ ગ્રહણ કરે છે, ક્યાંય અધૂરું નથી કરતી, ત્યારે એ શ્રદ્ધાને મિથ્યા શ્રદ્ધા કહેવામાં આવે છે. એ જ શ્રદ્ધા પલટો મારીને ત્રિકાળી સ્વરૂપ છે, જ્યાં અસ્તિત્વ ગુણ પણ ત્યાં જ છે, ત્રિકાળ અસ્તિત્વ ગુણ પણ ત્યાં જ છે, અને એ અસ્તિત્વની માં જ બધા ગુણો અસ્થિપણે રહેલા છે. આમ તો બધા પોતપોતામાં રહ્યા છે, પણ જેમ કે છે ને એક આકાશમાં છે, દ્રવ્યો રહ્યા છે, એમ એક અસ્તિત્વ સ્વભાવમાં જ બધા ગુણો રહેલા છે. ત્યારે અસ્તિત્વને ગ્રહણ કરતા બધા ગુણોનું અભેદપણે પણ ગ્રહણ થઈ જાય છે. અને એ ત્રિકાળી અસ્તિત્વમાં જે ગ્રહણ થયું, શ્રદ્ધાપણું થયું, એને સમ્યક શ્રદ્ધા કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાનના પરિણમનમાં જ્ઞાન વેદન છે, એ પ્રથમ અનુભવના કાળમાં જ પ્રમાણ પ્રગટ થાય છે, યુગપદ અનુભવ થાય છે, દ્રવ્ય પર્યાયનો યુગપદ અનુભવ. સુગાનીજીએ અનેક પત્રોમાં એક સાત ગણો કા અનુભવ, એક સાત ગણો કા અનુભવની વાત કરી છે. એટલે દ્રષ્ટિનો પાવર એમનો એટલો બધો છે કે એવી વાત બીજા જ્ઞાનીઓએ મુખ્યપણે આટલા જોરથી ન કરી હોય એવી શૈલી લાગે એમની, જુદી પડતી થોડી. કરી છે તો બધાએ થોડી થોડી, શું પણ એમને તો મુખ્યપણે એ જ શૈલીથી વાત કરી છે, શ્રદ્ધા પ્રધાન શૈલીથી. તો પણ અનુભવની જ્યાં જ્યાં વાત કરી છે ત્યાં એક સાથ દોનો કા અનુભવ, એક સાથ દોનો કા અનુભવ, એક સાથ દોનો કા અનુભવ એમ કરે. એનું કારણ શું છે? અનુભવમાં દ્રવ્ય પર્યાય નો ભેદ પડતો નથી અને જ્ઞાન પર્યાયમાં પોતાપણું ત્યાં નથી વેદતું, એવું નથી. ત્યાં ત્યાં રાગ થી ભિન્ન પડે છે, પણ પોતાના જ્ઞાન થી પોતે ભિન્ન પડતો નથી અનુભવમાં. કેમ કે વેદન જ્ઞાન સિવાય થાય જ નહીં, સિવાય જ્ઞાન ત્યાં કોઈ સાધન નથી ભેદ જ્ઞાનમાં. અને એવું સમજાવવા માટે પ્રવચન સાર જે જ્ઞેય અધિકાર છે, એટલે આમ તો શ્રદ્ધાનો અધિકાર લીધો છે, જ્ઞેય અધિકાર ને જય છેન આચાર્ય તો દર્શન નો શ્રદ્ધાનો અધિકાર લીધો છે, પણ 172 માં અમૃતચંદ્ર આચાર્ય એમ કહ્યું કે દ્રવ્ય થી નહીં આલિંગિત પ્રત્યભિ જ્ઞાન નું કારણ એવું જે દ્રવ્ય. પાછું કેવું દ્રવ્ય? ત્રિકાળી સાહેબ આ દ્રષ્ટિ તો એને સામું જોતી નથી કે ભલે ન જોવે, એનું ઈ કામ છે, એનું કામ ઈ કરે. જ્ઞાન માં તો એને આત્મા છે એમ કે છે. ગુરુદેવ ના વચનામૃત માં 514 ને 544 માં એ વાત લીધી અમે. પરિણમન માં વિરોધ નથી, માટે એ પરિણમન ને કહેનાર વાતમાં વિરોધ નથી. વચનો વિરોધ પણ એવી રીતે છે, કેમ કે એના પરિણમન માં વિરોધ નથી, માટે વચનો વિરોધ પણ છે. વિશેષ લેવો છે તો કાલ દઈશું.